સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 149, પ્રસારણ તારીખ 10 ડિસેમ્બર 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ.
નમસ્તે
સ્વીકારજો ભાઈ. અને મને લાગે છે આજ તો તમે મારી જેમ ભાગતો ભાગતો જ થોડી વાર પહેલો રેડિયો ફરતો ગોઠવાઈ જ્યાં હશો, ખરું કે નહીં? હાચું બોલો.
એ જે હોય તે, પણ એક વાત નક્કી છે પશાભાઈ, કે હવે બધા ખેડૂત મિત્રોને ટકાઉ ખેતીમાં ખૂબ રસ પડવા માંડે છે અને સૌ નવું જાણવા આતુર પણ એટલા છે. જુઓ ને, સંમેલનમાં આવવા કેટલા બધા મિત્રોએ લખ્યું છે.
અલ્યા ભાઈ, એ તો આ પરેશભાઈ ઉપર આયેલા પત્રોની થપ્પી જોઈને મને ખાતરી થઈ જઈ છે. પણ આ 2-4 દાડાથી રેડિયોમાં, ટીવીમાં અને આ છાપામાં જે સમાચાર વધારે આવે છે ને, એ જાણીને તો બાપડાની ખેડૂતોની તો ચિંતા વધી જાય છે. સાચું બોલો.
અને એ ચિંતા સાચી પણ છે. જો આજ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહેશે તો આપણે આપણા પાક બદલવા પડશે, ખોરાક બદલવો પડશે અને રહેણી કરણી પણ બદલવી પડશે. આ માટે આખી દુનિયા ભેગી મળીને શું કરી શકે? આબોહવા કે હવામાનમાં આવી રહેલા ફેરફારો રોકવા કેવા ઉપાયો કરવા પડશે, એની ચર્ચા કરવા આજ યુરોપના દેશ ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં 192 દેશોના હવામાન નિષ્ણાતો એકઠા થયા છે. ભારતનું પ્રતિનિધિ મંડળ તો ખુદ આપણા વડાપ્રધાનની આગેવાની નીચે ત્યાં ગયું છે.
પણ તમે માનશો, મન તો આ વખત જ ચંત્યા પહે જઈતી કે ઠંડી બરાબર નહીં પડે તો ઘઉં કે બીજા રવિ પાકો થશે શી ને. તો હું બિયારણ લાયો તો, પણ ઘઉં બાબવાનું મુલતવી જ રાખ્યું તું. બોલો
પશાભાઈ, તમારી જેમ આખા રાજ્યમાં કેટલા ખેડૂત મિત્રોએ ઘઉં વાવવાનું મોડું જ કર્યું છે.
ભાઈ, મોડું કરવું પડે એવું જ હતું. આ વાઈએ અને પછી ઠંડી ના પડે તો ખાતર, બિયારણ, પાણી, મહેનત બધું પાણી જાય.
પણ હવે મોડી વાવણી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે હવે GW 173 જેવી વહેલી પાકતી જાતો જ વાવવી પડશે, જેથી ફાગણ મહિનો પૂરો થતા સુધી પાક વઢાઈને ખળામાં પહોંચી જાય.
અને હંગાત રોગ કે જીવાત ના આવે એટલા ઓલે પેલો એન્ડોસલ્ફાન કે પછી શું,
ક્લોર પાયરીફોસ
અથવા તો ઇમિડાની માવજત આલીને 2-4 કલાકે ફૂગ નાશકની માવજત આલીને જ બાવવા જોઈએ. હા,
બિલકુલ ખરી વાત છે. સાથે સાથે કાં તો વાવણી પછીના પહેલા પિયતમાં એકરે 1 લિટરના પ્રમાણમાં પેલી પેન્ડીમિથાલીન આપવી જોઈએ. વળી ભવિષ્યમાં જો નિંદામણ થાય તો નોઝલના છેડે હુડ લગાડીને પવન ના હોય ત્યારે સાંજના સમયે એકરે 8 ગ્રામ મેટ સલ્ફ્યુરોન નિંદામણ નાશક પણ આપવું જોઈએ.
બાબુ, અમારું ખેડૂતોનું જન પેલી કહેવત જેવું થઈ ગયું છે, ચાણે નવરા રહ્યા અને ચાણે ના જ્યા. સિઝનમાં તો મરવાની નવરસ નહીં હોતી. સાચું બસ, આ તમારું ભાવિત છે ને, મકાઈમાં બેલી ચલાવવા જ રહી છે. મને કે સંમેલનમાં એકલો જ જજો, હું તો અહીં ખેતરે જ રોકાવાની છું, મકાઈમાં પૂરતી ખાતર હાલવાનું બાકી છે.
ભાભીની વાત સાચી છે પશાભાઈ, ઘઉં ભોથે પડવાના થાય અને મકાઈ પણ 20-25 દિવસની થાય, એટલે જમીન જો રેતાળ હોય તો પિયત આપ્યા પછી, અને જો ચીકણી અને ભારે હોય તો પિયત આપ્યા પહેલા પૂરતી ખાતર યુરિયા આપવું જોઈએ.
અલ્યા ભાઈ, આ તો બધી યાદ રાખવા જેવી વાતો કરી, પણ તમે પ્રમાણ તો કયું જ નહીં.
પછી ભાઈ, મોટા ભાગના ખેડૂત મિત્રોને તેની ખબર જ હોય છે, છતાં કહું તો ઘઉંમાં એકરે 20-25 કિલોગ્રામ નાઇટ્રોજન, એટલે કે એનાથી મમણું યુરિયા,
એટલે કે 40-50 કિલો.
હા, અને મકાઈમાં એકરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન,
એટલે કે લગભગ 40 કિલો યુરિયા.
બરાબર છે, એટલું પૂરતી ખાતર તરીકે આપવું જોઈએ, કારણ કે ઠંડી સખત પડવા લાગે તે પહેલા પૂરતી ખાતર આપી દેવું જોઈએ, જેથી પાક તેનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે.
ઉમાબુન, અમારો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પણ આમ ચરોતર ને દક્ષિણ ગુજરાત કોરણ ખેડૂતો ખરા ને, એ ડોંગર નું ધરુવાડિયું તૈયાર કરવા મળ્યા હશે તો ઈઓને કોઈ કામ વિશેષ ધ્યાન આલવાનું હોય ખરું?
હા, તો પાક તો ગમે તે હોય એની કાળજી તો લેવી જ પડે, અને જેટલી આગોતરી કાળજી લઈએ એટલી જીવાત અને રોગ એમાં ઓછા આવશે.
સાચું, એટલે ડોંગરમાં જીવાતમાં તો પેલી
ગાભ મારાની ઈયળ,
અને રોગોમાં પેલો બલાસ્ટ આવે,
બલાસ્ટ. હા, બસ તો એ માટે પાયાના ખાતરની સાથે સાથે માવજત માટેની દવાઓની વ્યવસ્થા પણ પહેલાથી જ કરી રાખવાની પશાવે.
એટલે પાયાનું ખાતર તો મને યાદ છે.
બોલો, કયા કયા અને કેટલા આપવા જોઈએ?
તો હો બ્રજો, પહેલું તો જો ઓરાણ ડોંગર હોય તો એકરે 10 કિલો નાઇટ્રોજન અને 10 કિલો ફોસ્ફરસ.
બરાબર,
એ તો આલવો જ જોઈએ. અને પછી બીજો 10 કિલો નાઇટ્રોજન પૂરતી ખાતરના રૂપમાં આલવો જોઈએ.
રોપાણ ડાંગર હોય તો?
અરે ભાઈ, રોપાણ હોય ને તો 16 કિલો નાઇટ્રોજન અને 16 કિલો ફોસ્ફરસ અને 16 કિલો પોટાશ આલવો જોઈએ. બોલો,
તમને તો ડાંગરની ખેતીની સારી માહિતી છે ને.
બાબુન, ખેડૂતને પેલી સલાહ ખાસ યાદ રાખવી જોઈએ, કઈ હોભળેલું લખેલું અને કરેલું ચાણે એળે નહીં જતું. આ જુઓ, જેટલા સંમેલનોમાં હું જ્યો છું ને ત્યાંથી બધું લખતો જાય છું. પાનામ લખી જ નાખવાનું, ડાયરી લઈને જવાનું જો, અને જાણે નવરો પડું ને તો ડાયરીના પાનામ ફેરવે જવાના.
બધા ખેડૂત મિત્રોએ એવું જ કરવું જોઈએ પાછા ભાઈ, અને નવી નવી શોધ થાય એમ એને અપનાવતા જવું જોઈએ.
તે તો એવું જ થાય છે. વાપરો, પહેલો ખેડૂતો બોરડો મિશ્રણ બનાવી અને ડાંગરના ધરુના મૂળિયા એમાં બોળીને જ રોપતા હતા, પણ હવે પેલી તૈયાર ફૂગનાશક મેન્કોજેબ અને કાર્બન ડેજીમ મળવા લાગી છે ને, એટલે 200 લિટરના કેરબોમાં કે પીપળામાં 600-700 ગ્રામ ફૂગનાશક દવા મિલાઈ અને એમો જ ડુબાડ્યા પછી રોપવા લાગ્યા છે.
પછી ભાઈ, બ્લાસ્ટ એટલે કે કરમોડીનો રોગ આવતો રોકવા ધરું નાખતા પહેલા 1 કિલોગ્રામ બિયારણ દીઠ 2-3 ગ્રામ ફૂગનાશક દવાનો પટ આપીએ, અને ધરું કે પાકમાં બ્લાસ્ટમાં 15 દિવસના અંતરે જો 2 છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું પરિણામ મળે છે.
સાચું, અને ગાભ મારાની ઈયળ ના આવે એટલા ઓલે તો પેલી સ્પેશિયલ દવા ફોરેટ છે.
હા, ડાંગર રોપ્યા પછી દાણાદાર ફોરેટ રેતીમાં મેળવીને છાંટી દઈએ, એટલે જમીનની અંદર રહેલા ઈંડાથી લઈને ગાભ મારાની ઈયળો સુધીની બધી જીવાત કાબુમાં આવી જાય છે અને આપણા પાકને નુકસાનથી બચાવી શકાય છે.
પણ ઉમાબુન, મને પેલું શું કહેવાય, કન્ફ્યુઝન છે કે ડોંગરમાં નિંદામણ નાશક દવા અલાય ખરી?
હા, તો કેમ ના પાય, એમાં પણ પહોળા પાનના નિંદામણોના નિયંત્રણ માટે પાયરોજો સલ્ફ્યુરાન નામની દવા મળે છે. બસ ડાંગર વાવ્યા પછી પિયત આપવાનું, અને પછી 1-2 દિવસ રહીને આ પાયરોજો સલ્ફ્યુરાન એકરે 80 ગ્રામ,
ટૂંકમાં 15 લિટરના પંપ દીઠ 8 ગ્રામ.
બિલકુલ બરાબર, એટલી દવા મેળવીને છંટકાવ કરીએ તો ડાંગરમાં પણ પહોળા પાનવાળા નિંદામણ કાબુમાં આવી જાય છે.
મને તો લાગે છે આજ તો જોણે ગાગરમાં સાગર ભરાઈ જવાનો છે.
બસ એમાં હજી શિયાળુ શાકભાજીની વાત કરી દઈએ, એટલે શાકભાજી ઉગાડતા ખેડૂત ભાઈઓ બહેનોની ચિંતાએ થોડી ઓછી થઈ જાય.
હા, એમાં તો હાલ મરચી અને ટામેટીમાં પેલી કુકડની ફરિયાદ હોંભરવા મળે છે. હું બોલું,
હા, પાન વળી જવાની આ ફરિયાદ ઘણા ખેડૂત મિત્રોએ પરેશભાઈને અને ડોક્ટર પરાશરાજીને પણ કરી છે.
એમ તો ઉપાય જાણવા મળ્યો જ હશે, પણ આજે હોય જાહેરમાં કહી દો કે એટલે શું કે પછી ફોન કરવાની જરૂર જ ના પડે. સાચું,
પાછા ભાઈ, ડોક્ટર પરાશરાજીએ કહ્યું કે મરચી અને ટામેટીમાં વિષાણુ એટલે કે વાયરસના કારણે પાંદડા ગોળ વળી જવાની આ કુકડની ફરિયાદ આવે છે, અને તડતડિયા કે થ્રિપ્સ જેવા ચૂસિયા એ વાયરસને એક છોડ પરથી બીજા છોડ પર ફેલાવે છે.
સાચું કહું, અમારે તો એ કાબુમાં આવી જાય ને એટલે ગંગા ના આયા. બસ
સમજી ગઈ,
એની દવાઓ બોલો ને એટલે બધો ખેડૂત ભાઈઓ બુનો લખી નાખે. લખો ખેડો,
સાંભળો, મરચી કે ટામેટી જેવા શાકભાજીમાં કુકડ એટલે કે પાંદડા વળી જવાની ફરિયાદ હોય તો એસિટામિપ્રિડ એસી ફેટ કે પછી ઇમિડા ક્લોપ્રિડ અને એસી ફેટના મિશ્રણની સાથે બીજા કેટલાક પોષક તત્વો મેળવીને તૈયાર કરેલી દવા હવે બજારમાં મળે છે પશાભાઈ, એનો પ્રમાણસર છંટકાવ કરીએ તો પરિણામ ઝડપી અને સારું મળે છે.
સાચી વાત. નહીં તો પેલી જૂની જાણીતી તો છે જ મોનોકોટોફોસ,
એ
તો છે જ છે ને છે જ,
પણ એના 15-15 દિવસના અંતરે 5-6 છંટકાવ કરતા જ રહેવું પડે છે. એટલે શાકભાજી ઉતારવામાં થોડી તકલીફ પડે છે, એટલે બને ત્યાં સુધી વધુ અસરકારક છતાં આપણને ઓછી નુકસાનકારક એવી દવાઓ છાંટીએ તો ખર્ચ અને મહેનત બચે છે.
સાચી વાત છે ઉમાબુન, ખેડૂતોને તકલીફ ના પડે અને ખર્ચ કે મહેનત બચે એટલા ઓલે તો તમે આજે એક ઘડી બાંધી માહિતી આલી. પણ ભાઈ, આ સજ્જતાનું સંગ લાવક ખેતીમાં રંગને 150 હપ્તા પૂરા થવા આવ્યા. કેટલા?
150
હપ્તા. અને એ નિમિત્તે જે શ્રોતા સંમેલન મળવાનું છે એમાં DSC ને ઓછી તકલીફ પડે એવું તો કઈ કરો
પશાભાઈ. એ માટે ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને આદિવાસી ખેડૂતોની વધુ વસ્તી હોય એવા જિલ્લાઓના ખેડૂત મિત્રો વહેલાસર પોસ્ટકાર્ડ લખી નાખે.
અલ્યા ભાઈ, એકલું પોસ્ટકાર્ડ લખે એવું નહીં, એમાં ગામમાંથી કુણ સંમેલનમાં આવવાનું છે અને ગામમાં મુખ્ય શેની ખેતી થાય છે, કયા કયા રોગો અને જીવાતોનો ઉપદ્રવ ખેતીમાં વધારે થાય છે, સંમેલનના આગળના દાડે હોજે આવવાના છો કે સંમેલનના દાડે જ આવવાના છો, પછી મુખ્ય કે શ્રોતા મિત્રનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે માહિતી પોસ્ટકાર્ડમાં જ લખી મોકલવાની છે, સમજ્યા?
અને એ પોસ્ટકાર્ડ વેળાસર DSC ના પૂરા સરનામા સાથે ટપાલમાં રવાના કરી દેવાનું, એટલે અહીં તમારી વ્યવસ્થા થઈ શકે.
એકદમ સાચી વાત. અને જો ભાઈ, સજ્જતાનો સંગ લાભ ખેતીમાં રંગ હોંભળીને તમારી ખેતીમાં કશો બદલાવ આવ્યો હોય, સુધારો કે ફાયદો થયો હોય તો એ પણ વિગતવાર લખી મોકલજો.
બરાબર છે. એટલે એ પહેલા છાપેલા સાહિત્યમાં તમારા નામ સરનામા સાથે છપાય અને બીજા ખેડૂત મિત્રોને અપાય.
સાચી વાત. બસ હવે ટેમ થવા આવ્યો છે પૂરો, એટલે અવાજ ઓટલાની 3 મહિનાની સેવા અને દીવાદોડીના અંકની સેવા કુના આપવાની છે એ જાહેર કરી દો, એટલે વિજેતા મિત્રોને આનંદ 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 થઈ જાય.
પશાભાઈ, એ પહેલા આજની 149મી કડીનો ઇનામી સવાલ પણ પૂછવાનો બાકી છે. લો તો પૂછી લો આજનો સવાલ.
હા, લાવ લાવ લાવ. તો ભાઈ અનબુનો, આજનો ઇનામી સવાલ છે, ટામેટી અને મરચીમાં કુકડના રોગના નિયંત્રણ માટે કઈ દવા વાપરવી જોઈએ?
મિત્રો, સવાલ ફરી બોલું છું, ટામેટી અને મરચીમાં કુકડના રોગના નિયંત્રણ માટે કઈ દવા વાપરવી જોઈએ?
તો માડો પછી જોડવા, ગયા ગુરુવાર ની વર એક એક કરીને ફોન નંબર આપી દઈએ.
આપી દો,
0 27 17 235 995. અને નોંધાઈ દો તમારો જવાબ.
હા મિત્રો, આજે DSC નો 0 27 17 235 995 આ નંબર જ જોડજો અને વાત કરી લેજો, એટલે આજે અવાજ ઓટલાની અને દીવાદાંડીની સેવાનું ઇનામ જીતનારા બે મિત્રોની જેમ તમારું નામ પણ ડ્રોમાં સામેલ થઈ જાય.
તો એ મિત્રોમાં પહેલા છે અમદાવાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામ ધાર પીપળાના શાંતિરામ આર દેશાણી,
અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામ તેરવાડાના ઠાકોર દિનેશભાઈ ભૂરાભાઈ.
તમને બંને ને આ પશાલાના કોંગ્રેચ્યુલેશન.
બીજા તમામ મિત્રોને પણ ખૂબ 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 ધન્યવાદ. બસ આ જ રીતે આપણી ખેતી સુધારવા સક્રિય રહેજો, અને ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો પત્ર પણ અચૂક લખજો.
અને સરનામું તો સેલુમ સચ્છ, સત્તાનો સંગ લાવ ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહોંચે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, ગુજરાતના નાનામાં નાના ખેડૂતની ખેતી પોષણક્ષમ બને, ખેડૂત સદ્ધર થાય.
અને એટલે જ ભાઈ, દર ગુરુવારે મળતા રહેજો અને સદ્ધર થવા કોમની વાતો હોંભળતા રહેજો,
અને ભેજ તથા ઠંડીના વાતાવરણમાં તમારી તબિયત પણ સાચવજો. એટલી ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે,
આવજો.